بالله العلي العظيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على خير خلقه ونور عرشه وخاتم النبيين حبيب إله العالمين أبي القاسم محمد. قال الله سبحانه وتعالى في كتاب المجيد فرقان الحميد بسم الله الرحمن الرحيم إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. مؤمنين عزاداران حسين السلام عليكم ورحمة الله وبركاته. سورہ دہر نی مشہور معروف آیت نی اندر اللہ سبحانہ و تعالی دنیا نے مخاطب تھئی کہے چھے انا ہدینا السبیل بے شک ہمیں تم نے راہ راست نی ہدایت کری دی دی اما شاکرم و اما کفورا ہمیں تمہاری اوپر چھے کہ تمہیں تے راہ راست نی اپناؤ یا تمہیں نہیں چھوڑی دی. مومنین گئی کالنی مجلس نی اندر اپنے ایک وات جوئی کہ اللہ جے ہدایت نا راستہ اپنی سامنے راکھیا چھے تیماتی ایک مخصوص انی ایک بہترین رستو چھے ازائے کربلا. آئی رستو چھے کہ جینا تھی دنیا نے ہدایت پہنچی رہی چھے انی انشاءاللہ پہنچتی رہی سے. کربلا ایک ایوی شے چھے کہ جینی اندر سچائی چھے جینی اندر حقانیت چھے جینی اندر ایمان چھے جینی اندر قربانی نو جذبو چھے جینی اندر اللہ نی وحدانیت چھپائے لی چھے انے کربلا نی داستان ای داستان چھے کہ جینی اندر آپنے امام وقت نی جے اتھورٹی اللہ تم نے آپی چھے تینو احساس اپنا دلوں نی اندر تھائی چھے. مرا دوستو جارے پن کربلا نو بیان دنیا نی سامے پیش کروام آوے چھے ایک سوال ضرور اپنی سامے آوے چھے انے تے ہی چھے کہ کربلا ماں جے پن تھیو تے اتلا ماتے تھیو کہ امام پوتا نو وطن مدینہ منورہ چھوڑی انی کربلا گیا. تو سوال ہی ہوئی چھے کہ اگر امام مدینہ تھی کربلا گیا جا نہ ہوت تو آ بنا بنیو جا نہ ہوت تو آج اسلام نی ہسٹری ایک ٹوٹلی ڈفرنٹ ہسٹری ہوت. تو امام شام کے گیا અને આ સવાલ ચાર જુદી જુદી રીતે પેશ કરવામાં આવે છે. આ સવાલોના ચાર જુદા રૂપ હોય છે કે જે તમારી સામે પેશ કરવા માંગુ છું. પહેલો રૂપ એ હોય છે કે સવાલ એ થાય છે કે ઇમામ અલ્લાહ તરફથી આ જમીન ઉપર ઓથોરિટી હતા. અલ્લાહ સુબહાન વ તઆલાએ ઇમામને ઇલ્મે ગૈબ આપેલું હતું, યાને ઇમામને ખબર હતી કે હું કરબલા જઈશ, આ બનાવ બનશે, આ તકલીફો મને પડશે. તો સવાલ એ છે કે ખબર હોવા છતાં, ઇલ્મે ગઈબ હોવા છતાં, બધી વાતની જાણ હોવા છતાં ઇમામ કરબલા શા માટે ગયા? આ પહેલો સવાલ. બીજો સવાલ એ છે કારણ કે ઇમામ અલ્લાહના નુમાઇંદા આ જમીન ઉપર હોય છે, તેથી અલ્લાહે તેમને એક ખાસ તાકાત આપેલી હોય છે જેને આપણે આપણી રિલિજિયસ ટર્મિનોલોજીમાં, આપણા મઝહબી વર્ડ્સની અંદર આપણે તેને કહીએ છીએ કે એક રૂહાની તાકાત હોય છે કે જે મારા અને તમારા પાસે નથી હોતી, પણ અલ્લાહ સુબહાન વ તઆલાએ ઇમામોને આ તાકાત અને નબીઓને આ તાકાત આપેલી હોય છે. તો ઇમામ પાસે પણ આ તાકાત હતી. અગર તેઓ કરબલા ગયા, કરબલામાં તકલીફો પડી, ઇમામ પાસે આ તાકાત હતી, તો સવાલ એ થાય છે કે આ તાકાત ઇમામે યુઝ શા માટે ન કરી? અને આ બે વાતને અગર તમે ભેગી કરશો તો એક ત્રીજો સવાલ તમારા મગજની અંદર એ આવશે કે ખબર હોવા છતાં તેઓ કરબલા ગયા, તાકાત હોવા છતાં પોતાની તાકાત યુઝ ન કરી, તો આનો અર્થ એ નથી કે એક આપઘાત કે જેને આપણે એક સ્યુસાઇડ કહીએ છીએ એવી જ વાત થઈ. મને ખબર છે કે આ જગામાં ખાડો છે અને અગર હું પગ નાખીશ તો ગળી જઈશ અને મારું મોત થશે. મને ખબર હોવા છતાં અગર હું એની અંદર કૂદકો મારું અને પછી દુનિયાથી ચાલ્યો જાઉં તો આ એક આપઘાત, આ એક સ્યુસાઇડ નથી. ઇમામ પાસે ઇલમે ગઈબ હતું, ખબર હતી કરબલા જાયશ આ બનાવ બનશે. ઇમામ પાસે રૂહાની તાકાત હતી કે અગર કોઈ તકલીફ આવે તો તાકાતથી આ તકલીફને હટાવી શકે. હોવા છતાં આપણે જોઈએ છીએ કરબલામાં ઇમામે કોઈ કરતા કોઈ તાકાત યુઝ ન કરી. તો જે ત્રીજો સવાલ આ માણસોની સામે આપણા દિમાગોમાં આવે છે, તો પછી આ એક આપઘાત જેવી વાત ન થઈ, આ એક ખુદકુશી, આ એક સ્યુસાઇડ જેવી વાત ન થઈ. અને છેલ્લે અગર ઇમામ ગયા એને જાવતું, અગર ઇમામે તાકાત યુઝ ન કરી શાયદ એને કરવી નહીં હોય. આ બધું થયું તો પછી આજે આપણે 1400 વર્ષ પછી આ વાત લઈને જે બેઠા છીએ કે આપણને હર વખત અઝાદારી ખપે, ઇમામનો ગમ ખપે, ઇમામનો ગમ આપણે કાયમ રાખીએ છીએ, તો સવાલ એ થાય છે આ બધું આપણે શા માટે કરીએ છીએ? કારણ કે પહેલે અગર ઇમામ ગયા ન હોત તો કંઈ થયું જ ન હોત. પણ એ ગયા, ચાલો જે થયું એ થયું. આપણે ક્લોકને ઘડિયાળને પાછી તો નથી લઈ આવી શકવાના. 1400 વર્ષ પહેલા થયું એ આપણે પાછું તો નહીં લઈ આવી શકીએ. તો પછી આજે એ વાતને આપણે આ રીતે યાદ કરીએ છીએ તે શા માટે યાદ કરીએ છીએ? કારણ કે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા પૈગંબર જેવી હસ્તી આલમની અંદર આવી નથી. પૈગંબર દુનિયાથી ચાલ્યા ગયા, આપણે આ રીતે તેમની સફે અઝા નથી વિચારતા. જનાબે ફાતેમા અને ઇમામે અલી જેવી હસ્તીઓ કયામત સુધી આ જમીન ઉપર આવવાની નથી. તેઓ ચાલ્યા ગયા, આપણે આ રીતે અઝા નથી વિચારતા. ઇમામે હસન દુનિયાથી ગયા કે જે ઇમામ હુસેન સરખે સરખા હતા, અને જે પ્રિપરેશન આપણા બીજા ઇમામે કરબલા વાસ્તે કર્યું તે આપણા ત્રીજા ઇમામને કામ આવ્યું, તો એ ઇમામ હસન વાસ્તે પણ આપણે કોઈ દિવસ આ રીતે સફે અઝા નથી વિચારતા. તો ઘણી વખત સવાલો આવે છે દિલની અંદર કે આ બધું થાય છે શા માટે? કારણ કે મને યાદ છે કે જ્યારે ઉંમર નાની હતી ત્યારે ઘણી વખતે આ સવાલો આલિમો ઉલમાઓને પૂછતા. એક વખત જયારે પૂછ્યું કે ઇમામ શા માટે ગયા, જવાબ એ જ મળ્યો કે ઇસ્લામને બચાવવા વાસ્તે કરબલા ગયા. તો દિલમાં બીજો સવાલ આવ્યો કે તો શું ઇમામ અલીને ઇસ્લામને નહોતું બચાવવું, ઇમામ હસનને ઇસ્લામને નહોતું બચાવવું, તો એ લોકો શા માટે કરબલા ન ગયા? તો એના જવાબો આપણી સામે હોતા નથી. જયારે બીજી વખતે આ જ સવાલ કોઈને કર્યો કે ઇમામ કરબલા શા માટે ગયા, તો જવાબમાં મને એ કહે છે કે તમને કઈ વાંધો છે એ કરબલા ગયા તો? મેં કીધું સવાલ એ નથી તો કે બસ તમને વાંધો ન હોય એને જાવું તો તેઓ ગયા, તમે શા માટે વ્યાજી કરો છો? અને આ સવાલ આ રીતે ખતમ થઈ ને રહી જાય છે. અજીજો, આપણા વાસ્તે બહુ જ જરૂરી છે, ખાસ કરીને આપણા યંગ જનરેશન વાસ્તે, કે આ જાતના સવાલો ભલે ગમે એવા નાના આપણને લાગે પણ તેનો જવાબ આપણી પાસે હોવો જોઈએ, કે જેનાથી આપણે એટલીસ્ટ કંઈક સંતોષકારક જવાબ આપણા બચ્ચાઓને બારવાળા માણસો અગર આપણે પૂછે તો આપણે દઈ શકીએ. અને તેના વાસ્તે ઇમ્પોર્ટન્સ છે કે આપણે ઇસ્લામિક હિસ્ટ્રીથી વાકેફ હોય. કારણ કે તમે ઇસ્લામિક હિસ્ટ્રીની અંદર જોશો તો એક વાત આપણી સામે એ આવે છે કે આપણા પૈગંબર અને જે અઈમ્મા આ દુનિયાની અંદર આવ્યા તે અલ્લાહ સુબહાનહ વ તઆલાના નુમાઇંદા, યાની એમિસરીઝ, એમ્બેસેડર બનીને આ દુનિયાની અંદર આવ્યા હતા. યાની અલ્લાહે તેમને આમ જ આ દુનિયાની અંદર નથી મોકલાવી દીધા, તેઓને એક મિશન આપ્યું, અલ્લાહના એમ્બેસેડર થઈ અને તેઓ આ દુનિયાની અંદર આવ્યા. અને અગર તમે આજની હિસ્ટ્રી, આજે જે આપણી આંખોની સામે છે, અગર તેનો જાયજો લ્યો તો તમે જોશો કે એક ઇન્સાન કે જે એમ્બેસેડર થઈને આવે છે અને એક ઇન્સાન કે જે આમ જ દુનિયાની અંદર યા કોઈ કન્ટ્રીમાં આવે છે, બેની અંદર જમીન આસમાનનો ફેર હોય છે. દાખલા તરીકે તમે વિચાર કરો, આ એક થોડીક આપણે ડિટેલમાં આની અંદર જાશું કે આ પોઈન્ટ તમારી સામે રહી જાય, કદાચ આવ્યો પણ હશે પણ માઇન્ડ રિફ્રેશ થશે અને તમારી યાદી આવશે. દાખલા તરીકે આજે બ્રિટનના એમ્બેસેડર ફ્રાન્સની અંદર આવે, અને હું બ્રિટિશ પાસપોર્ટ લઈને ફ્રાન્સની અંદર આવું. એની પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ છે, મારી પાસે પણ છે, પણ બેયને જે માન અને ઇજ્જત મળશે તેની અંદર જમીન આસમાનનો ફેર હશે. સૌથી પહેલા તો ફેર એ હોય છે કે જે જગાની અંદર બ્રિટિશની એમ્બેસી હશે, યાને અગર બ્રિટનના એમ્બેસેડર ફ્રાન્સમાં છે, જે જગામાં બ્રિટિશની એમ્બેસી હોય છે, તમે ઇન્ટરનેશનલ લો જોશો તો તમે એની અંદર જોશો કે જેટલી જગાની અંદર કોઈ પણ કન્ટ્રીની એમ્બેસી હોય તે જગા તે કન્ટ્રીની બને છે, આ કન્ટ્રી કે જ્યાં તેની એમ્બેસી છે તેની જગા નથી હોતી. યાને અગર બ્રિટનની એમ્બેસી ફ્રાન્સની અંદર હોય તો ફ્રાન્સની એટલી જમીન બ્રિટનની જમીન ગણાશે, ફ્રાન્સની જમીન નહીં ગણાય. મારું ઘર ગમે એટલું મોટું હોય ફ્રાન્સની અંદર, પણ એ ફ્રાન્સની જમીન રહેશે, બ્રિટનની નહીં થાય. બીજું કે જે પણ ડિપ્લોમેટિક મેલ આજે બ્રિટનથી પોતાના એમ્બેસેડરને ફ્રાન્સની અંદર આવશે તે કોઈને ચેક કરવાની રજા નથી હોતી, કારણ કે તેની ઉપર ડિપ્લોમેટિક સીલ હોય છે. અગર મારી કોઈ મેલ બ્રિટનથી આવે ને કોઈને શક હોય તો તેઓ જરૂર તેને ખોલીને વાંચી શકશે. બેમાં ઘણો ફેર છે. અગર એક બ્રિટિશ એમ્બેસીનો સ્ટાફ ફ્રાન્સની અંદર કોઈ ક્રાઇમ કરે, ચોરી કરે, ખોટું બોલે, કાંઈ પણ કરે, કોઈને કત્લ કરે, તો ઇન્ટરનેશનલ લો એ કહે છે કે તેને આ કન્ટ્રીની અંદર કોર્ટની અંદર લઈ જવામાં નહીં આવે, કારણ કે તે બ્રિટનની એમ્બેસીનો માણસ છે, એને બ્રિટન મોકલાવવામાં આવશે, ત્યાંની ગવર્મેન્ટ જે કરે તે કરે. પણ ફ્રાન્સની ગવર્મેન્ટને એ રજા નથી કે બ્રિટિશ એમ્બેસીના માણસને આ કન્ટ્રીની અંદર ટ્રાય કરી શકે. અને ચોથો એક મેઇન ડિફરન્સ એ હોય છે કે આજે જે કન્ટ્રીમાં જેની પણ એમ્બેસી હોય, જેટલી જગા ઉપર બ્રિટિશની એમ્બેસી હશે, ફ્રેન્ચ ગવર્મેન્ટ એને 24 કલાક ટોટલ પ્રોટેક્શન આપે છે. મારું મકાન ગમે એટલું મોટું હોય, જે નોર્મલ પ્રોટેક્શન છે જુદી વાત છે, પણ એના સિવાય પ્રોટેક્શન નહીં મળે, પણ એક એમ્બેસી હોય 24 કલાક તેને એક પ્રોટેક્શન મળે છે. અને અગર બ્રિટિશ એમ્બેસીના કોઈ પણ માણસને કાંઈ પણ થાય તો બ્રિટિશ ગવર્મેન્ટને એ હક છે કે તેઓ ફ્રાન્સ ગવર્મેન્ટ ઉપર ક્લેમ કરી શકે કે અમારા એમ્બેસીના સ્ટાફ યા અમારા એમ્બેસેડરનું તમે ધ્યાન કેમ ન રાખ્યું. તો યાને એક ઇન્સાન જ્યારે એમ્બેસેડર થઈને આવે છે ત્યારે તેને એવા પ્રિવિલેજીસ દેવામાં આવે છે, કારણ કે તે પ્રિવિલેજીસના આધારે જે કામ તેને કરવાનું છે તે કામ તે સરખી રીતના કરી શકે. તેવી જ રીતના આપણા ચહારદા માસુમીન અલાઈહ સલામ સલવાતુલ્લાહ અલાઈહ, દુનિયાની અંદર અલ્લાહના એમ્બેસેડર થઈને આવ્યા તો અલ્લાહ સુબહાનહુ તઆલાનો એ હક છે, એ ફરજ છે કે તેમને એવા થોડા પ્રિવિલેજીસ આપે કે જેના લીધે તેઓ પોતાનું કામ યાને ઇસ્લામનું મિશન જે દુનિયામાં ફેલાવવાનું છે તે કામ કરી શકે. એક આખી હિસ્ટ્રી છે કે અલ્લાહ સુબહાનહુ તઆલાએ નબી ને ઇમામોને કેટલા પ્રિવિલેજીસ અને કેટલી ઓથોરિટી આપી છે. તેમાંથી બે ખાસ અને ઇમ્પોર્ટન્ટ ઓથોરિટી એ છે કે એક ઇલ્મે ગૈબ અને બીજું છે રૂહાની તાકાત. અલ્લાહ સુબહાનહુ તઆલાએ 14 માસુમીનને ઇલ્મે ગૈબ આપેલ છે, યાને આજ પછી થનારી જે પણ બાબતો છે તે ઇલ્મે ગૈબથી ઇમામ જાણી શકે છે, સમજી શકે છે. અને કોઈ પણ એવો પ્રોબ્લેમ આવે કે જે નોર્મલ તાકાતથી દૂર ન થઈ શકે તો ઇમામો અને પૈગંબર પાસે એક રૂહાની તાકાત હોય છે કે જેનાથી તે આ દૂર કરી શકે છે. તો યાને અલ્લાહ સુબહાનહુ તઆલા પાસેથી આ બે નેમતો છે કે જે ઇમામોને અને પૈગંબરને આપવામાં આવે છે. એક કે બે એક્ઝામ્પલ આપીને તમારી સામે આ વાત પેશ કરું. એક ઇન્સાન કે જ્યારે આપણા 8મા ઇમામ ઇમામે રઝા સલવાતુલ્લાહ અલયહી, જ્યારે તેઓ બગદાદની અંદર હતા, તે ઇન્સાન આપણા 8મા ઇમામને પોતાના ગામથી નીકળીને મળવા વાસ્તે આવે છે. ગામની અંદર જ્યારે પૂગે છે, લગભગ રાતનો વખત થઈ ગયો હોય છે, તે ઇન્સાન પોતાના દિલમાં વિચાર કરે છે અત્યારે રાતના ઇમામ પાસે જવા કરતા રાત હું અહીંયા સુઈ જાઉં, સવારના ઉઠી ગુસલ કરી અને ઇમામને મળવા જાય છે. જ્યારે પણ આપણે ઇમામની મુલાકાતે જાય, ઇમામ જીવતા હોય યા ઇમામ આપણી સામે ન હોય, હદીસમાં છે કે તમે જરૂર ગુસલ કરો અને ગુસલ કરીને તેમના રોઝાની અંદર જાઓ, કારણ કે આપણી નજરમાં આપણા ઇમામો હયાત છે, તેઓ જિંદગી સાથે છે. તો તેને વિચાર કર્યો કે સવારના હું ગુસલ કરી અને ઇમામ પાસે જઈશ. રાત ઈ ત્યાં સુઈ ગયો. બિહાર લનવારની અંદર અલ્લામા મજલિસી અને બહુ જ ડિટેલની અંદર આ વાકિયાને પેશ કરે છે, કારણ કે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે તેઓ દુનિયાની સામે પેશ કરવા માંગે છે. રાતના આ ઇન્સાન પોતાના જે ટાઉનમાં આવ્યો હતો ત્યાં સુઈ ગયો. નિંદરમાં ખ્વાબની અંદર સ્વપ્નની અંદર એને ખ્વાબ આવે છે, સપનું આવે છે કે એક જગામાં જાય છે કે જ્યાં આપણા પૈગંબર પોતાના સહાબીઓ સાથે બેઠા હોય છે અને વાતો કરી રહ્યા હોય છે, તે પણ તે સહાબીઓ સાથે બેસી જાય છે. જ્યારે એનો મોકો આવે છે પૈગંબરને મળવાનો, એ પૈગંબરની આ ખ્વાબની વાત છે, પૈગંબરની બાજુમાં જાય છે, સલામ દુઆ બાદ પૈગંબર પાસે એક મોટી ડીશ, એક મોટો તખ્ત પડેલો છે કે જેની અંદર ગ્રેપ્સ, કે જેને ઉર્દુમાં અંગુર કહેવામાં આવે છે, ગ્રેપ્સ પડી હોય છે. પૈગંબર થોડી ગ્રેપ્સ પોતાના હાથમાં લે છે અને આ ઇન્સાનને એના હાથમાં આપે છે. તે જોવે છે કે જે પૈગંબરે આપી તે આઠ ગ્રેપ્સ હતી, આઠ અંગુર હતા. પોતાના હાથમાં તેને જોવે છે અને તેની આંખ ખુલી જાય છે. તેને વિચાર થાય છે કે પૈગંબર મારા ખ્વાબમાં આવે, આની તફસીર શું હશે. હું કાલે ઇમામ પાસે, આઠમા ઇમામ પાસે જયારે સવારના જઈશ ત્યારે ઇમામને પૂછ્યા કરીશ કે આકા આ શું. સવારનો વખત થયો, ઉઠ્યો, નમાઝ બાદ ગુસલ કરીને તે ઇમામને મળવા દે. તે જોવે છે કે આઠમા ઇમામ એક્ઝેક્ટલી એવી જ રીતના બેઠા હોય છે જે રીતે તેને ખ્વાબની અંદર પૈગંબરને જોયા હતા, એવી જ રીતે તેના બધા સહાબીઓ તેની બાજુમાં બેઠા છે. તે દૂર બેસી જાય છે. જ્યારે એનો વખત આવે છે કે ઇમામની નજીક જાય, ઇમામની નજીક જાય છે અને સલામ દુઆ બાદ જ્યારે ઇમામની પાસે બેસે છે, ઇમામની સામે એવો જ એક તશ છે કે જેની અંદર ઈ જ ગ્રેપ્સ પડેલી હોય છે. ઇમામ ગ્રેપ્સ લે છે, દ્રાક્ષ લે છે, અંગુર લે છે અને તેના હાથમાં આપે છે. તે ગણે છે તો જેટલી પૈગંબરે રાતના આપેલી હતી ખ્વાબની અંદર એક્ઝેક્ટલી તેટલી જ ગ્રેપ્સ એના હાથની અંદર આવે છે. એને વિચાર થાય છે, મૌલાને કહું તો ખરો કે મૌલા મને થોડીક વધારે આપો. તે મૌલાને કહે છે, આકા એક કે બેનો તમે વધારો ન કરી શકો આની અંદર, કે હું જયારે મારા વતન જાઉં ત્યારે આને સાથે લઈ જાઉં. ઇમામ રઝા તેને જવાબ દે છે કે અઈ ભાઈ, મારા તારા ખ્વાબની અંદર રાતના જે મારા જદે તને આપેલ હતી એટલી જ હું અત્યારે તને આપી રહ્યો છું, એનાથી વધારે હું તને ના આપી શકું. અને ત્યારે એની આંખોની સામે ત્યાં પડદો ઉઠી જાય છે કે આજે રાતના મને ખ્વાબ આવ્યો હતો અને અત્યારે જે ઇમામ આપી રહ્યા છે, મારું એક વાત તરફ ધ્યાન દોરે છે કે જે વાત પૈગંબર મને રાતના પેશ કરવા માંગતા હતા તે વાત અત્યારે ઇમામે મારી સામે પેશ કરી. તો ઇમામ પાસે આ ઇલ્મે ગઈબ હોય છે કે રાતની અંદર ખ્વાબની અંદર શું વાત થઈ અને શું થયું. ઇમામ આને જાણી શકે છે, ઇમામ એને પહેચાની શકે છે. આપણો પહેલા ઇમામ ઇમામે અલી સલવાતુલ્લાહ અલયહી વસલ્લમ મૈસમે તમ્માર એના એક સહાબી હતા, તેની સાથે એક જગાએથી ગુજરી રહ્યા છે. એક ઝાડની પાસેથી વટાય છે, ઇમામ ખોભરે છે. મૈસમે તમ્મારને કહે છે કે આ મૈસમ તને ખબર છે આ કયું ઝાડ છે? મૈસમ કે ના મૌલા મને ખબર નથી. હવે મૈસમ આ ઝાડની તું ધ્યાન રાખજે, હરરોજ એની અંદર પાણી નાખતો રહેજે. મૈસમ પૂછે છે મૌલા શા માટે? ઇમામ કે છે આ મૈસમ એક વખત એવું આવશે કે જયારે અમે બધા દુનિયાથી ચાલ્યા ગયા હશું પણ જયારે તું અમારા ફઝાઇલ દુનિયાની સામે બયાન કરીશ ત્યારે એ વખતનો જે બાદશાહ હશે આ જ ઝાડની ઉપર તને સૂળી આપશે, તને મારશે. અને જયારે તને ઇમામના ફઝાઇલ બયાન કરવાની મના કરશે અને જયારે તું મના એ વાત માનીશ નહીં ત્યારે તારી આ જીભ આ ઝાડની ઉપર કાપવામાં આવશે. યાને વર્ષો પછી જે વાત થવાની છે ઇમામ આજે પોતાના સહાબીને બતાડી રહ્યા છે. તો ઇમામ પાસે આ એક ઇલ્મે ગઈબ હોય છે કે જે ભવિષ્યની અંદર થવાનું છે તે ઇમામ પાસે એની નોલેજ હોય છે. જ્યારે આપણે ઇલ્મે ગઈબની વાત કરીએ એક વાત ધ્યાન રાખીએ કે જે ઇલ્મે ગઈબ અલ્લાહ પાસે છે અને જે ઇલ્મે ગઈબ અલ્લાહ ઇમામો અને પૈગંબરને આપે છે તેમાં ઘણો ફેર હોય છે. ઘણી વખત તમે સાંભળશો કે અલ્લાહે ટોટલ ઇલ્મ માસુમીનને આપે છે, ટોટલ ઇલ્મ અલ્લાહ સિવાય કોઈ પાસે નથી, ગઈકાલ આપણે સેમિનારની અંદર આ વાત જોઈ કે દાખલા તરીકે અલ્લાહને ખબર છે કે 12મા ઇમામ ઇમામ ઝમાન સલવાત ઇમામ ઝમાનનો ઝુહુર ક્યારે થશે ઇમામ ઝમાન પોતાને ખબર નથી. અને એટલા વાસ્તે આપણે ઇમામ ઝમાનના જે બે ટાઇટલ છે, એક છે મુંતઝર, એક છે મુંતઝીર. મુંતઝર યાને તે પણ વેઇટ કરી રહ્યા છે કે ક્યારે અલ્લાહનો હુકમ થાય અને ક્યારે હું ઝુહુર. તો આ બે ઇલ્મમાં ફેર છે, પણ ઇમામો અને પૈગંબર પાસે આ એક ઇલ્મ હોય છે કે જે અલ્લાહ સુબહાન વ તઆલા તરફથી આપવામાં આવે છે. પણ અઝીઝો, જ્યારે પણ આપણે આ ઇલ્મની વાત કરીએ, આ પ્રિવિલેજીસની વાત કરીએ, આ ઓથોરિટીઝની વાત કરીએ કે જે એમને સર્વિસને આપવામાં આવે છે, એની સાથે એક વાત જરૂર યાદ રાખીએ કે જ્યારે પણ તમે કોઈને પ્રિવિલેજ આપશો, જ્યારે પણ તમે કોઈને કોઈ ઓથોરિટી આપશો, તો એની સાથે એક રિસ્ટ્રિક્શન હોય છે, એની સાથે એક રિસ્પોન્સિબિલિટી હોય છે. કોઈ દિવસ કોઈ પ્રિવિલેજીસ એવા હોતા નથી કે પ્રિવિલેજ દેવામાં આવે અને એની સાથે તેની રિસ્પોન્સિબિલિટી ન હોય. તમોએ મને આ પ્રિવિલેજ આપ્યો છે કે તમારી સામે બેસીને હું ઇમામ અને આહલુલ બૈત વિશે બે શબ્દો કહું. આ એક પ્રિવિલેજ છે કે જે તમે મને આપેલ છે, પણ તે પ્રિવિલેજની સાથે મારી રિસ્પોન્સિબિલિટી છે કે મારા મોઢામાંથી, મારા એક્શનથી, મારી જબાનથી કોઈ એવી વાત ન થવી જોઈએ કે જેનાથી કોમ યા તો મઝહબને નુકસાન પહોંચે. તો પ્રિવિલેજીસની સાથે હંમેશા રિસ્ટ્રિક્શન હોય છે, હંમેશા રિસ્પોન્સિબિલિટી હોય છે. એક બેના દાખલા લઈએ, હરેક વાત તમારી સામે પેશ કરીશ, એક બે એક્ઝામ્પલ પણ આપીશ કે જેનાથી આ વાત યાદ થઈ જાય. દાખલા તરીકે એક ડોક્ટર છે કે જેને એ પ્રિવિલેજ છે, જેને એ ઓથોરિટી છે કે તમે તમારા ડોક્ટર પાસે જાઓ તો એ તમારી એવી જગ્યા જોઈ પણ શકે કે જે તમારી પ્રાઇવેટ પાર્ટ તમે કોઈ બીજાને નથી બતાવતા, કારણ કે તમે બીમાર છો, ડોક્ટરને ઓથોરિટી છે, એ તમારી પાસે એ ચીજ કરાવે છે. પણ એ જ ડોક્ટર પાસે અગર જઈને તમે કહો કે મારા હાર્ટનો મને પ્રોબ્લેમ છે અને ડોક્ટર કહેશે કે મને લાગે છે ઓપરેશનની જરૂર છે, અને તમે અગર એ જ ડોક્ટરને કહેશો કે બસ તું મારું ઓપરેશન કર, તો એ કહેશે કેવી વાત કરો છો, મારી પાસે ડોક્ટરીનો પ્રિવિલેજ છે પણ એક લેવલ ઉપર, એના પછી મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું તમને એ સર્જન પાસે મોકલાવું કે જે આની અંદર સ્પેશિયલાઇઝ થાય છે. પણ તું મારો જન્મથી ડોક્ટર છો, હું જયારે જન્મ્યો ત્યારે તારા હાથમાં હતો, આજ સુધી તે મને જોયું છે, તને ખબર છે કે મારા પ્રોબ્લેમ શું છે, તું શા માટે ન કર. જવાબ એ જ હશે કે મારી ઓથોરિટી નથી કે આ લાઇન આ બાઉન્ડરીથી હું આગળ જાઉં. એવી રીતના તમે એક ટીચરને જોઈ લો કે જેને નાનપણથી તમને ભણાવી કરી અને મોટા કર્યા હોય, અને એની પાસે તમે બધું એજ્યુકેશન લીધું હોય. આજે તમે ઈ લેવલ ઉપર છો કે તમને પીએચડી અને ડોક્ટરેટ કરવી છે, તમે ઈ જ ટીચરને કહો કે મારો આ વિચાર છે, તું મને મદદ કરીશ, તો ઈ ટીચર તમને તરત કહેશે મારું એક લેવલ છે, જે પ્રિવિલેજીસ અને જે ઓથોરિટી મારી પાસે હતી તે અહીંયા ખરાબ થઈ છે. હવે મારી એ રિસ્પોન્સિબિલિટી છે કે હું તમને ઈ ટીચરો પાસે મોકલાવું, ઈ કોલેજના પ્રોફેસર પાસે મોકલાવું કે જે લોકો તમારું આ જે તમને પીએચડી કરવી છે, ડોક્ટરેટ કરવી છે, એની અંદર તમને હેલ્પ કરે. તો યાદ, આનો અર્થ એ થયો મારા અઝીઝો કે અલ્લાહ સુબહાનહુ તઆલા જેને પણ પ્રિવિલેજ આપે છે, જેને પણ ઓથોરિટી આપે છે, હર એક ઓથોરિટીની સાથે એક રિસ્પોન્સિબિલિટી હોય છે, અને ઈ ઓથોરિટી સાવ નકામી થઈ જાય છે અગર ઇન્સાન પોતાની રિસ્પોન્સિબિલિટીની ધ્યાન ન રાખે. હવે અગર મારી આ વાત તમારા સુધી પૂગી હોય તો આ પોઈન્ટ ઉપર તમે નજર કરજો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ પૈગંબર અને ઇમામોને પ્રિવિલેજ આપ્યા, ઇમામોને ઇલ્મે ગૈબ આપ્યું, પૈગંબરને રૂહાની તાકાત આપી કે જે મારીને તમારી પાસે નથી. યાને આ પ્રિવિલેજીસ છે, આ ઓથોરિટીઝ છે, આ નેમત છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કે જે તેમણે પોતાના ચૂઝ કરેલા બંદાઓને આપી, પણ તેની સાથે રિસ્પોન્સિબિલિટી પણ આપી જ હશે. કારણ કે અગર રિસ્પોન્સિબિલિટી ન આપી હોય તો ઇમામને પૈગંબર આ અલ્લાહની અમાનત, આ અલ્લાહે જે પ્રિવિલેજીસ આપ્યા છે, જ્યાં પણ તેમને ગમે ત્યાં યુઝ કરી શકે, અને તે પ્રિવિલેજ અને તે ઓથોરિટીનું ન કંઈ માન રહીએ કે ન કાંઈ ઇજ્જત રહીએ. અને બસ એ જ વાત છે કે જ્યારે તમે અઈમ અલૈહિસ્સલામની હિસ્ટ્રીને તમે એનાલાઇઝ કરીને જોશો તો તમે એ એક વાત તમારી સામે આવશે. આ કિતાબોમાં લખેલી નહીં મળે, પણ તમે જ્યારે એનાલાઇઝ કરશો તો તમારી સામે એ વાત આવશે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ 14 માસુમીનને જે પ્રિવિલેજીસ અને જે ઓથોરિટીઝ આપી હતી, દાખલા તરીકે ઇલ્મે ગઈબ અને રૂહાની તાકાત, એ એટલા માટે આપી હતી કે તેઓ તેને પોતાના મિશનના વાસ્તે યુઝ કરે, પણ જયારે પોતા ઉપર કોઈ પ્રોબ્લેમ આવે, જયારે ઇમામ ઉપર કોઈ પ્રોબ્લેમ આવે, જયારે પૈગંબર ઉપર કોઈ તકલીફ આવે, ત્યારે અલ્લાહની તેઓ આ નેમતને કોઈ પણ દિવસ યુઝ ન કરે. આ એક અહમ સેન્ટન્સ છે આ મજલિસનો, જીરો, અને ઘણી વખત ભૂલાઈ જાય છે. એક વખત રિપીટ કરીને તમારી સામે કહું કે માસુમીનને અલ્લાહ તરફથી જે પ્રિવિલેજીસ આપવામાં આવ્યા હતા તેની અંદર તે હતું કે જ્યાં સુધી અલ્લાહના મિશનનું કામ છે, અને અલ્લાહનું મિશન આપણે ત્રણ મજલિસ પહેલા જોઈ ગયા, અલ્લાહનું મિશન છે કે દીનને તમે ફેલાવો, અને દીન ઉપર જ્યારે તકલીફ આવે ત્યારે તમે દીનની હિફાજત કરો. હર એક ઇમામ, હર એક માસૂમની હિસ્ટ્રી તમારી સામે પેશ કરી કે તેઓની આ જ જિંદગી હતી, એક આમ મિશન હતું, અલ્લાહના મેસેજને ઉગાડો અને જ્યારે પણ તકલીફ હોય ત્યારે હિફાજત કરો. તો અલ્લાહની જે આ નેમત હતી, અલ્લાહના જે આ પ્રિવિલેજ હતા કે જેની આપણે ઇલ્મે ગાયબ કહીએ છીએ, જેની આપણે રૂહાની તાકાત કહીએ છીએ, તે તાકાત, તે પ્રિવિલેજીસ ત્યાં સુધી યુઝ કરવાના કે જ્યાં અલ્લાહનું મિશન હોય. જયારે તેમની પોતા ઉપર કોઈ તકલીફો આવે, જયારે તેમને કોઈ પર્સનલ ડિફિકલ્ટી હોય, જયારે તેમને પોતાને કોઈ પ્રોબ્લેમ હોય, ત્યારે તેઓની જિંદગી બિલકુલ એક આમ ઇન્સાન જેવી જિંદગી થઈ જાય કે જે રીતે તમે અને હું આ જિંદગી જીવી રહ્યા છીએ. અને એના કેટલા દાખલા, કેટલા એક્ઝામ્પલ હિસ્ટ્રી આપણી સામે પેશ કરે છે. આપણો છોકરો, આપણા બચ્ચા જયારે મદ્રેસા જવા શરૂ કરે છે ત્યારે સૌથી પહેલો પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા, તેમની જિંદગીનો સૌથી પહેલો દાખલો આપણે તેમની સામે એ પેશ કરીએ છીએ કે પૈગંબર મક્કામાં રહેતા હતા, તેઓ જયારે ઘરની બહાર નીકળતા અને જવાની તૈયારી કરતા, રસ્તામાં એક યહૂદીનું ઘર હતું, અને યહૂદીની વાઇફ કે જે બુઢી એક ઝઈફ લેડી હતી, તે દરરોજ પોતાનો કચરો ભેગો કરી અને પૈગંબરના સર ઉપર ફેંકતી હતી. પૈગંબર વટાતા હતા, કચરો કાઢી નાખતા હતા અને પૈગંબર ચાલ્યા જતા હતા. આપણે આપણા બચ્ચાઓને આ એક્ઝામ્પલ એટલે શીખવીએ છીએ કે પૈગંબરના કેરેક્ટર્સ કેટલા હાઈ હતા કે તે કાંઈ પણ નહોતા બોલતા, તકલીફ આવતી હતી ચાલ્યા જતા હતા. પણ આ જે વાત મેં તમારી સામે પેશ કરી એની લાઈફમાં તમે આ એક્ઝામ્પલ લઈ લો. પૈગંબર ઘરમાંથી નીકળી રહ્યા છે, આ યહૂદી ઓરત પોતાનો કચરાનો ટોપલો ભેગો કરીને રેડી કરે છે કે પૈગંબર વટાય અને હું પૈગંબર ઉપર ફેંકું. પૈગંબર પાસે ઇલ્મે ગાયબ હતું, અગર પૈગંબર ચાહતે તો ઇલ્મે ગાયબથી જોઈ શકતે કે આ કચરો મારા ઉપર આવવાનો છે. અગર પૈગંબર ચાહતે તો પોતાની રૂહાની તાકાત જે હતી તેનાથી, કારણ કે પૈગંબર ને ઇમામ અલ્લાહના વલી છે અને તેમના હાથમાં કાયનાતનો કંટ્રોલ છે, અગર તેઓ ચાહતે તો આ કચરો જે તેમની ઉપર પડતો હતો તે પોતે રોકી શકે. બાકી ન પૈગંબરે આ કચરાને આવતા રોક્યો, ન પૈગંબરે એના વિશે વિચાર્યું અને એક પોતાનું મિશન ચાલુ રાખ્યું. અને આપણી સામે આ એક્ઝામ્પલ મૂકી ગયા કે જ્યાં સુધી પર્સનલ પ્રોબ્લેમ છે, કચરો મારી ઉપર પડે છે, ઇસ્લામને કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં સુધી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની દીધેલી આ નેમત કે જે ઇલ્મે ગૈબ છે અને રૂહાની તાકાત છે, હું એને યુઝ ન કરું. મેં તમારી સામે એક બીજો દાખલો પહેલા પેશ કરેલ કે પૈગંબરની એક સિસ્ટમ હતી, દિવસના પોતાના ઘરની બહાર નીકળતા, રસ્તાની બહાર ઉભા રહેતા, ઇસ્લામનો મેસેજ ઉગાડતા. જયારે કુફારે કુરેશે જોયું કે ઇસ્લામનો મેસેજ જગા જગા સુધી પૂગી રહ્યો છે, પોતાના બચ્ચાઓને તૈયાર કર્યા કે જયારે નબી, જયારે મોહમ્મદ પોતાનું મોઢું ખોલે, તમે પથ્થર લઈને તેને મારજો, તમે આ લાકડીઓ લઈને તેની તરફ ફેંકજો, જયારે નબી ક્યાંય જવા, જયારે મોહમ્મદ ક્યાંય જવાની કોશિશ કરે તો તમે એને દીવાનો કહેજો, તમે એને શાયર કહેજો. કુરાન આ ડિસ્ક્રિપ્શન આપણી સામે પેશ કરે છે કે આ અલ્લાહનો નબી છે, કોઈ શાયર નથી, કોઈ દીવાનો ઇન્સાન નથી. પણ પૈગંબરની પછવાડી આ થતું હતું. ઘણા એવા મોકા આવતા હતા કે જયારે સાંજના પૈગંબર ઘરે આવતા હતા, શરીર લોહી લુહાણ થઈ જતું હતું. પેલા જનાબે ખદીજા અને એના પછી જનાબે ફાતિમા સલવાતુલ્લાહ અલયહા. પૈગંબરના શરીર ઉપરથી લોહી કાઢતા, પૈગંબર રાતના સુઈ જતા, સવારના ઉઠીને પોતાનું મિશન ચાલુ રાખતા. સવાલ એ થાય છે કે પૈગંબર પાસે ઇલ્મે ગાયબ હતું, પૈગંબરને ખબર હોત કે આ જગાએ અગર હું ઉભો રહીશ તો આ પથ્થરો મારી સામે આવશે, પૈગંબર પાસે એ તાકાત હતી કે આવનાર પત્રને પૈગંબર પોતાના મોઢેથી રોકી શકતા હતા. ન પૈગંબરે ઇલમે ગઈબથી આ વાત તરફ ધ્યાન આપ્યું કે ન આવતા પથ્થરો કે લાકડીઓને રોકી અને આપણી સામે એક મિસાલ મૂકી ગયા કે અહીં લોકો આ જે બધા પ્રોબ્લેમ છે એ મારી જાત ઉપર છે. અલ્લાહે જે મને નેમત ને પ્રિવિલેજ આપ્યા છે ઇલમે ગઈબ અને રૂહાની તાકાત, તે મારા મિશન વાસ્તે છે. મિશન વાસ્તે આપેલી તાકાત ને પ્રિવિલેજ અમે કોઈ દિવસ અમારા પર્સનલ યુઝ વાસ્તે નહીં લઈએ. અને એટલા જ વાસ્તે આજે આપણું સર ચાહતા માસુમીન સામે ઝૂકી જાય છે, કારણ કે તેઓની હસ્તી એવી હતી કે જે પ્રમાણે અલ્લાહ સુબહાન વ તઆલા ચાહતા હતા એક્ઝેક્ટલી તે જ પ્રમાણે એની જિંદગી હતી. અલ્લામા મજલિસી બિહારુલ અનવારની અંદર એક બ્યુટિફુલ વાક્યો આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક બપોરનો વખત હતો, મદીના શહેર હતું. ઇમામ એ વખતે પોતાના ઘરની બહાર નીકળી અને કઈ ગોતી રહ્યા હતા. છઠ્ઠા ઇમામનો વાક્ય છે. ઇમામનો એક ખાસ નજદીકી સહાબી ત્યાંથી વટાય છે, ઇમામને જોવે છે. એને એમ થયું કે ઇમામ કામ કરી રહ્યા છે, તે ઇમામની બાજુમાં આવ્યો ને ઇમામને કહે છે, આકા કામ કરવાનો પણ વખત હોય છે, રોજી કમાવવું પણ સવાબ છે, પણ મદીનાના આ તડકાની અંદર અત્યારે બપોરના વખતે તમે બારે કામ કરી રહ્યા છો, થોડી વાર શા માટે ખોબરી નથી જતા? જ્યારે તડકો થોડો ઓછો થાય ત્યારે તમે તમારું કામ આગળ વધીને શરૂ કરો. જયારે ઇમામે આ સાંભળ્યું ત્યારે તે પોતાના સહાબી તરફ ફરીને કહે છે, ના હું કામ નથી કરી રહ્યો, પણ મારો એક નાનો ફરઝંદ ઘરમાંથી ચાલ્યો ગયો છે ક્યાંક દૂર, અને હું તેને ગોતી રહ્યો હતો, હું એને ઢૂંઢી રહ્યો હતો કે છોકરો ગયો ક્યાં, અને બસ એટલા જ વાસ્તે તે મને જોયું કે અત્યારે આ તડકાની અંદર હું બહાર છું. જયારે સહાબીએ એક સિમ્પલ વાત છે, પણ જયારે તેને આ વાત સાંભળી ત્યારે ઇમામ તરફ ફરીને કહે છે કે મૌલા તમે કયો છો કે તમે ઇમામ છો? તમે કયો છો કે તમારી પાસે દીન અને દુનિયાનો ઇલ્મ છે? તમે એ જ છો કે જયારે અમે તમારા હવઝાની અંદર આવીએ છીએ ત્યારે તમે અમને દીન ને દુનિયાની વાત તો એક તરફ, પણ કબરની અંદર શું થવાનું છે તે તમે અમને બતાડો છો, જન્નત અને જહન્નમની અંદર શું થશે તેનો અહેવાલ તમે અમારી સામે રજૂ કરો છો. મૌલા આ કઈ જાતની ઇમામત? જે ઇન્સાન પોતાના બચ્ચાને ન ગોતી શકે કે જે જમીન ઉપર છે અને એ અમને આસમાન અને કબરની વાત કરે, મૌલા આ કઈ વાત છે? બિહારુલ અનવારની અંદર અલ્લામા મજલિસી લખે છે કે ઇમામે આ વાત સાંભળી એક વખત પોતાનું મોઢું ફેરવ્યું અને પછી પોતાના સહાબી સામે જોઈને કહે છે, અહી ભાઈ હવે મને એક્ઝેક્ટલી ખબર છે કે મારો છોકરો ક્યાં છે. સામે જે દૂર એક દરક છે, છોકરો ઘરની બહાર દોડતો નીકળી ગયો હતો, તે દરકની નીચે જઈ અને તડકો હોવાના લીધે તેની છાંયમાં સૂઈ ગયો છે. આ સહાબી વધારે અજબ થાય છે. એક મિનિટ પહેલા ઇમામ તમે કહો છો કે તમને ખબર નથી અને હવે તમે કહો છો કે છોકરો ક્યાં છે, ત્યારે ઇમામ તેને આ વાત એક્સપ્લેન કરે છે કે અહી ભાઈ મારો છોકરો મારો ફરઝંદ મારા ઘરમાંથી નીકળ્યો, મારી ફરજ થાય છે કે એક બાપ તરીકે પેરેન્ટ્સ તરીકે હું તેને ગોતું, જે રીતે અગર તારા ઘરમાં આ બનાવ બન્યો હોત તો તું પણ એક્ઝેક્ટલી એવી રીતના કરત, અને હું મારા બચ્ચાને ગોતી રહ્યો હતો અને ઇન્શાલ્લાહ મને મારો છોકરો મળી જાત. પણ જ્યારે તે ઇમામત ઉપર આંગળી ચીંધી, જ્યારે તે મારા મિશન ઉપર આંગળી ચીંધી, જ્યારે તે એમ કીધું કે તમે ઇમામ છો અને ઇમામને આ વાત ખબર હોવી જોઈએ, ઇમામત મારું મિશન છે, અને જયારે તે મિશન ઉપર વાત કરી ત્યારે મારી ઉપર ફર્જ થઈ ગયું કે હું મારું ઇલમે ગઈબ યુઝ કરું, અને હવે જે મને ખબર પડી કે મારો ફરઝન ક્યાં છે તે મેં ઇલમે ગઈબ યુઝ કર્યા પછી મને ખબર પડી, કારણ કે જ્યાં સુધી મેં યુઝ નહોતું કર્યું ત્યાં સુધી મને ખબર નહોતી. તો અઝીઝો આ બહેતરીન દાખલા આપણી સામે છે કે આ પ્રિવિલેજીસ જે ઇમામોને આપવામાં આવેલ તેઓ પોતાની જિંદગી વાસ્તે કોઈ વખત યુઝ નહોતા કરતા, પણ જયારે મિશન જે તેમનું કામ હતું, જે અલ્લાહ સુબહાન તઆલાનો પૈગામ પહોંચાડવાનું કામ હતું, તેની ઉપર અગર કાંઈ તકલીફ આવે ત્યારે જ યુઝ કરતા હતા. અગર એવું ન હોત તો આજે ઇસ્લામની અંદર કેટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ્સ છે, બનાવો છે કે જે આપણી સામે આવે છે, તે બનાવો સૌ નાના બનાવ બનીને રહી જાત નહીં. શબે હિજરતના પૈગમ્બર ઇમામ અલીને બોલાવીને કહે છે, અલી અલ્લાહનો હુકમ છે કે તમે મારા બિસ્તર ઉપર સુઈ જાઓ અને હું અહીંયાથી નીકળી જાઉં. અને ઇમામ અલી સવાલ કરે છે, મારા સુવાથી તમારી જાન બચી જશે? પૈગંબર કહે છે, હા, અલ્લાહનો મને હુકમ છે. પૈગંબર મક્કાથી ચાલ્યા જાય છે અને ઇમામે અલી સુઈ જાય છે. અજી તો આ આપણે આખી જિંદગી થયા સાંભળીએ છીએ. તમે એક વાતનો વિચાર કર્યો, ઇમામ અલી પાસે ઇલ્મે ગઈબ હતું. અગર ઇમામ પોતાના ઇલ્મે ગઈબથી વિચારત કે હું અહીંયા સુઈશ તો મને કાંઈ થશે અને ઇમામને ખબર પડત કાંઈ થવાનું નથી. ઇમામ પાસે રૂહાની તાકાત હતી. અને અગર ઇમામે એ વિચાર્યું કે કોઈ પણ મને રાતના એટેક કરશે તો મારી આ તાકાતથી હું એને એટેકને દૂર રાખી દઈશ. અને પછી અગર ઇમામ સુતા હોત તો આ શબે હિજરતના સુવું કઈ મોટી વાત થાત. અગર તમારી ને મારી પાસે પણ ઇલ્મે ગઈબને રૂહાની તાકાત હોત તો આપણે પણ સુઈ શકત. પણ આપણને હિસ્ટ્રી બતાવે છે કે નહીં, ન ઇમામે પોતાનો ઇલ્મે ગઈબ યુઝ કર્યો, ન પોતાની રૂહાની તાકાતની એ લોકો એસિસ્ટ કર્યું, પણ ઇમામે એ જ વિચાર્યું પોતાના ઈમાનથી, પોતાના શ્રદ્ધાથી, પૈગંબરની વાતને પોતાની સામે રાખીને ઇમામે કીધું, મારા સુવાથી અગર અલ્લાહનો રસૂલ બચી જાય છે તો મારું સુવું મારા વાસ્તે આજે વાજિબ છે. અને તેઓ પૈગંબરના બિસ્તર ઉપર સુઈ ગયા. અને ઇમામે અલીની આ અદા અલ્લાહ સુબહાન વ તઆલાને એટલી પસંદ આવી કે અહીંયા સવારનો સૂરજ ઉગે છે અને જિબ્રાઇલ અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી કુરાનની આયત લઈને આવે છે, અલ્લાહના એવા ખાસ બંદાઓ છે કે જે પોતાનું નફ્સ અલ્લાહની બારગાહમાં દઈ અને અલ્લાહની મરજીઓને ખરીદી લે છે. સૂરહ બકરાની 207 નંબરની આયત કે જેની અંદર અલ્લાહ આપણી સામે આ એક પ્રિવિલેજ પેશ કરે છે કે એવા પણ બંદાઓ છે કે જેની પાસે બધું હોવા છતાં એક ઈમાન અને ફેઇથ સિવાય કાંઈ યુઝ નથી કરતા, બધું રાખી દે છે. અને અલ્લાહને યાદ એટલી ખુશ આવે છે કે અલ્લાહ તેમની ઇબાદતોની ખરીદી લે છે. જંગે ખંદકની અંદર જ્યારે ઇમામ અલીએ પોતાની ઝરબતથી વાર કર્યો અને જ્યારે પૈગંબરના મોઢામાંથી લફ્ઝ નીકળ્યા કે ઝરબતો અલી યૌમિલ ખંદક મિન અફઝલિન ઇબાદિ સકલૈન, ઇમામે અલીની આ એક ઝરબત કાયનાત સકલૈન, એક કાયનાત નહીં, જ્યારથી કાયનાત શરૂ થઈ અને જ્યારે બધી કાયનાત ખતમ થશે ત્યાં સુધી દુનિયામાં જેટલા ઇન્સાનો આવશે તે સર્વેની ઇબાદત કરતા ઇમામે અલીની આ એક ઝરબતનો સવાબ વધારે છે. બીજો વિચારો, આ ઝરબતની અંદર આખર હતું શું? ઇમામ પાસે અગર ઇલમે ગઈબ યુઝ કરીને ઇમામે વિચાર્યું હોત કે હું આ ઝરબત મારીશ મને તો કાંઈ નથી થવાનું, અને અગર મારી ઉપર એટેક કરશે તો મારી પાસે રૂહાની તાકાત છે નથી, હું બચાવી લઈશ, તો ઇમામની આ અદા અલ્લાહની સામે કાંઈ ન હોત. પણ એ જ હદીસ આપણને બતાડે છે કે નહીં, ઇમામે પોતાના ઈમાનથી, પોતાના ફેઇથથી, પોતાના યકીનથી અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર જે ભરોસો હતો એનાથી બસ મનમાં એક જ વિચાર કર્યો કે અગર મારી ઝરબતથી આજે ઇસ્લામ બચી જાય તો હું આ ઝરબત મારવા તૈયાર છું. અને અલ્લાહ સુબહાન વ તઆલાની આ અદા એટલી પસંદ પડી કે પૈગંબરના મોઢેથી શબ્દ આપ્યા કે અલીની એક ઝરબત કાયનાતની ઇબાદત કરતા બહેતર છે. તો અઝીઝો, હવે આટલી વાત તમારી સામે હું ફુગાડી શકો, હું એક ડિટેલ્ડ પ્લાન મગજની અંદર છે કે જેનો વખત નથી, પણ હવે આટલી વાત તમારી સામે ફુગાડી શકો હું તો આપણે જે સવાલોથી મજલિસોને શરૂ કરી તે સવાલો લઈએ અને આ વાત જે તમારી સામે પેશ કરી એની અંદર આપણા જવાબો ઢૂંઢવાની કોશિશ કરીએ. સૌથી પહેલો આપણો સવાલ હતો, ઇમામ કરબલા શા માટે ગયા? અને એ સવાલનો ટૂંકો જવાબ એ છે અઝીઝો કે ઇમામ કરબલા એટલા વખતે ગયા કે ઇમામનું કરબલા જાવું અલ્લાહ તરફથી ઇમામને દીધેલું તેમનું આ એક મિશન હતું, તેમનું આ એક કામ હતું. એક્ઝેક્ટલી એવી રીતના કે જેવી રીતના પૈગંબર મક્કા મૂકીને મદીના આવ્યા, મક્કાની અંદર તેમનો જન્મ થયો, મક્કાની અંદર તેમની જિંદગી ગુજરી, મક્કાની અંદર તેઓ 53 રહ્યા, પણ તેમનું એક મિશન હતું કે 53 પછી તેઓ મદીના જાય અને એને ઇસ્લામિક સિટીનું એક કેપિટલ બનાવે. જે રીતે પૈગંબર મક્કા મૂકીને મદીના ગયા, જે રીતે ઇમામે અલી મદીના મૂકીને કુફા ગયા, કારણ કે આ તેમનું એક મિશન હતું કે કુફાને ઇસ્લામિક સલ્તનતનું કેપિટલ બનાવે, જે રીતે આપણા 8 ઇમામે રઝા પોતાનું મદીના, પોતાનું વતન મૂકી અને ખુરાશાન ગયા, કારણ કે ત્યાંથી ઇસ્લામનો ઇન્ટરનેશનલ ફેલાવો થઈ શકે. આ ઇમામોને આ પેલા મિશન હતા એવી જ રીતે આપણા ત્રીજા ઇમામનું આ મિશન હતું કે તે મદીના મૂકી અને તેઓ કરબલા જાય. અને ઇમામ માસૂમ કોઈ દિવસ પોતાના મિશનની ખિલાફ નથી જતા, અને એટલા જ વાસ્તે પોતાનું મિશન પૂરું કરવા વાસ્તે, કારણ કે આજ વર્ષ કરબલાના દિવસે રોજે આશુરના જયારે ઇમામની જંગ ખત્મ થઈ ત્યારે આજ આવાજ ઇમામે હુસૈને સાંભળી કે હુસૈન તમારું મિશન પૂરું થયું, હવે તમારો વાયદો તમે પૂરો કરો. આ એ જ આવાજ હતી કે જેના વાસ્તે હુસૈન કરબલા મદીના મૂકીને ગયા. બીજો સવાલ મગજમાં એ આવે છે કે અગર ઇમામ હુસૈનનું મિશન હતું તો ઇમામ પોતાના આખા કુટુંબને શા માટે લઈ ગયા? જ્યારે પૈગંબર જહાજમાં જતા હતા, જ્યારે ઇમામે અલી ને ઇમામે હસન જતા હતા, કોઈ દિવસ પોતાની ફેમિલીને નહોતા લઈ ગયા. તો સવાલ એ છે કે ઇમામનું પોતાની ફેમિલીને લઈ જવાનું જે પ્લાન હતું એ સાચું પ્લાન હતું? એ સારું પ્લાન હતું? તમે હિસ્ટ્રીને એનાલાઇઝ કરીને જોશો તો હિસ્ટ્રી તમને એક જ વાત કહેશે કે ઇમામ હુસૈને જે કર્યું એનાથી બહેતર કોઈ પ્લાન હોઈ જ ન શકે. કારણ કે જે પ્રમાણે આપણે હમણાં મર્શિયાની અંદર સાંભળ્યું કે અગર ઇમામના બચ્ચાઓ, અગર ઇમામની બીબીઓ, અગર ઇમામની બહેનો ઇમામની સાથે ન હોત તો કરબલાની ચાર દીવારની અંદર ઇમામ હુસૈનની શહાદત ટોટલી દટાઈ જાય. યઝીદને કહેતું હતું કે દુનિયાના એક એવા ખૂણામાં અમે હુસૈનને લઈ જઈએ કે જ્યાં કોઈ કરતા કોઈ ન હોય, કોઈને ખબર ન હોય, હુસૈનની ત્યાં શહાદત થાય, હુસૈન ત્યાંથી ચાલ્યા જાય અને દુનિયાને ખબર ન પડે. આ આપણે દુઆ દઈએ જણાવે ઝૈનબને, જણાવે ઉમે કુલસુમને, જણાવે ફિઝાને, જણાવે સકીનાને, ઇમામ બાકર કે જે ચાર વર્ષના હતા, ઇમામ ઝૈનુલ આબેદીનને, યાર આ કુટુંબ અને કબીલો કે જે ઇમામની સાથે ગયો, કે કરબલાની શહાદત પછી ગઈકાલની આખી મજલિસ આપણે જોઈ કે આખી દુનિયાની અંદર અગર કરબલાનો મેસેજ પહોંચ્યો હોય તો આ ઇમામની ફેમિલી થ્રુ પહોંચ્યો. અગર એની ફેમિલી સાથે ન હોય તો ઇમામનું મિશન આજે ટોટલી ખતમ થઈ ગયું. ત્રીજો સવાલ કે જે આપણી સામે આવે છે અઝીઝો, તે એ છે કે અગર ઇમામ પાસે આ બધી તાકાતો હતી તો ઇમામે કરબલાની અંદર પોતાની તાકાત કેમ યુઝ ન કરી? તો એનો જવાબ તમારી સામે પેશ કરી દીધો કે ઇમામ જ્યાં સુધી પોતા ઉપર પ્રોબ્લેમ હોય ત્યાં સુધી ઇમામ ઇલાહી તાકાત કોઈ દિવસ યુઝ નથી કરતા. ભૂખ હતી, તરસ હતી, તકલીફો હતી, પ્રોબ્લેમ્સ હતા, પણ આ બધી ચીજ ઇમામ અને તેમની ફેમિલી વાસ્તે હતા. ઇમામે કોઈ દિવસ તેના સારો અલ્લાહએ આપેલ નેમતો યુઝ ન કરી. પણ ઇમામને દુનિયાની સામે આ વાત પેશ કરવી હતી કે જો હું ઇમામે વક્ત છું એમ ન માનતા કે મારી પાસે અલ્લાહએ દીધેલ કોઈ તાકાત નથી. અને એટલા જ વાસ્તે તમે જોશો કે કરબલાની અંદર ઇમામ હુસૈને બે મોજીઝા પેશ કર્યા. આમ તો તમે ઘણા સાંભળશો પણ મકાતિલની જે ઓથેન્ટિક જે સાચી કિતાબો છે તેની અંદર બે મોજીઝા છે. ઇમામે કરબલાની અંદર બે મોજીઝા બતાડ્યા અને જનરલી ત્રીજો તમને નહીં મળે. એક મોજીઝો ઇમામે પોતાની સાથે જે હતા એને બતાડ્યું કન્ફર્મ કરવા કે હું ઇમામે વક્ત છું, યાદ રાખજો, એમ ન સમજો કે તકલીફો પડે છે ને મારામાં તાકાત નથી. અને એક મોજીઝો ઇમામે પોતાના દુશ્મનોને બતાડ્યો કે યાદ રાખજો હું કાયનાતની એક રૂલિંગ ઓથોરિટી છું. જે મોજીઝો પોતાની ફેમિલીને બતાડ્યો હતો તે હતો કે જયારે જનાબે સકીના પાણી વગર તડવડી રહ્યા હતા ત્યારે ઇમામે હુસૈન તેને કહે છે બેટી સકીના મારી સાથે ચાલ. આગળ ઇમામે હુસૈન છે, હિસ્ટ્રી આ ડિસ્ક્રાઇબ કરે છે. આગળ ઇમામે હુસૈન છે, પછવાડે જનાબે સકીના છે, એની પછવાડે તરસ્યા બચ્ચાઓ છે, ઘરના ખૈમાની પછવાડે જાય છે. ઇમામ એક પથ્થરને કિક મારે છે, લત મારે છે, પથ્થર ઉડે છે અને એની નીચેથી પાણી નીકળવાનું શરૂ થાય છે. તમે બધાએ સાંભળેલું છે. અને ઇમામ જનાબે સકીના કહે છે બેટી અગર આપણે પાણી વાસ્તે લડી રહ્યા હોત તો પાણી આપણી પાસે મોજૂદ છે. આપણે પાણી વાસ્તે નથી લડી રહ્યા પણ આપણે દીને ઇસ્લામને દુનિયાની અંદર જે રીતે પેશ કરવું છે એના વાસ્તે આપણી આ જંગ છે. બેટી અગર તમે જાઓ તો તમારી પ્યાસ બુઝાવી શકો છો. અને જણાવે સકીનાએમાંથી એક ટીપું પાણીનું નાપી દો. યાને એક મોજીઝો ઇમામે પોતાની સાથે જેમને હતા એમને બતાડ્યો કે એમ ન સમજ્યો કે ઇમામ હતાશ છે, ઇમામ પાસે કાંઈ નથી રહ્યું. અને એક મોજીઝો ઇમામે પોતાના દુશ્મનોને બતાવ્યા. જયારે કરબલાના મેદાનમાં કોઈ નથી રહેતું, જયારે ઇમામ પોતાની આખરી જંગ વાસ્તે જાય છે ત્યારે તારીખના શબ્દો છે કે યઝીદી ફોજના માણસો કહે છે હવે હુસૈન ખતમ થઈ ગયા છે, એની તાકાત ખલાસ, ત્રણ દિવસની ભૂખ છે, ત્રણ દિવસની પ્યાસ છે, સાથે કોઈ નથી, ચાબા રહેતા બધા ચાલ્યા ગયા. આપણે હુસેનને થોડીક વારમાં ખતમ કરી નાખીએ, કારણ કે અસરની નમાઝનો વખત આવી રહ્યો છે. તો પછી આપણે બધા અસરની નમાઝ પડીએ. ઇમામ હુસેને જયારે આ વાત સાંભળી ત્યારે કીધું, ભાઈ લોકો, મારી જે હુજ્જત તમામ કરવાની હતી મેં કરી, હવે હું તમને બતાવું કે હું પણ કાયનાતની એક રૂલિંગ ઓથોરિટી છું. ઈ કહીને ઇમામ પોતાની તલવાર પોતાની ઝુલ્ફિકાર ખાધે છે અને તારીખ કે છે કે જેમ એક ભૂખ્યો શેર એક સિંહ પોતાના શિકાર ઉપર પડે, ઈ રીતે ઇમામ આ યઝીદી ફોજ ઉપર ઈ રીતે કૂદા છે કે આ યઝીદી કે જે હજારોની ફોજ હતી ઇમામને કતલ કરવા આવી હતી, થોડી વારની અંદર કરબલાનું મેદાન લાશોથી ભરાઈ ગયું અને આ ફોજ દરહમ બરહમ થઈ ગઈ. ઇમામે આ એક હમલો કરીને ઇમામ પાછા આવે છે. ઉમર સાદના હુકમથી આ ફોજ પાછી ભેગી થાય છે. હજારોની ફોજ ઇમામની સામે આવે છે. ઇમામ એક બીજો હુમલો કરે છે અને આ બીજા હુમલાની અંદર આ ફોજ પાછી એક વખત ખતમ થઈ જાય છે. ઇમામ પાછા પોતાની જગા ઉપર આવે છે અને જયારે ઇમામ ત્રીજો હુમલો કરે છે ત્યારે તારીખના શબ્દ છે કે આ ફોજ એટલી ડરી ગઈ હતી કે કરબલાથી કુફા સુધી તેઓ દોડે છે, કુફાની દીવારો સાથે તેમની આ બેગ ભટકાય છે અને બધી બાજુથી આવાજ આવે છે, અલ અમાન અલ અમાન અલ અમાન, હુસેન અમને અમાન આપો. અને જયારે આ ત્રીજી વખતે ઇમામે પોતાનો હુમલો કર્યો અને પાછા આવે છે, ઇમામની બાજુમાં એક ઇન્સાન આવવા તૈયાર નથી. ઇમામના હાથમાં ઝુલ્ફિકાર છે, કરબલાના મેદાનમાં ફરી રહ્યા છે અને દુનિયાને બતાવી રહ્યા છે કે જો કરબલાની આખી જંગનો કંટ્રોલ હુસેનના હાથમાં છે, હુસેન એક છે, યઝીદી ફોજ 30,000 છે, કોઈની તાકાત નથી કે હુસેનની સામે આવે. આ તાકાત જયારે બતાવી ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલાથી આવાજ આવે છે, હુસેન તમારું મિશન પૂરું થયું, તમારો વાયદો પૂરો કરવાનો વખત આવી ગયો. અને ત્યારે હુસેન પોતાની તલવાર મિયાનની અંદર નાખી દે છે. તો અઝીઝો, ઇમામે હુસેને કરબલાની અંદર આ બતાવી દીધું કે જે જગા ઉપર પોતાની આ તાકાત યુઝ કરવાની હોય છે ત્યાં કરે છે, પણ જયારે પોતા ઉપર પ્રોબ્લેમ આવે ત્યાં અમે આ તાકાત યુઝ નથી કરતા. એના પછી આપણને એક સવાલ આવે છે અને તે સવાલ એ છે કે તો પછી ઇમામ હુસેનનું આ બધું જાવું ને સમજવું ને બધું કરવું આ એક સુસાઇડ અને એક આપઘાત જેવી વાત નથી? કારણ કે અગર ઇમામ ન ગયા હોત તો ન થાત. તો હજીરો, એનો એક જવાબ તમે સાંભળી લ્યો કે આપઘાત સુસાઇડ કે ખુદકુશી જે પણ આપણે કહીએ તે એ છે કે અગર એક ઇન્સાન પોતાનાથી નીચેની ચીજ વાસ્તે પોતાની જિંદગી આપી દે એને કહેવાય છે ખુદકુશી. આજે અલ્લાહએ મને દોલત આપી હોય અને કોઈ એવો વખત આવે કે આ બધી દોલત ખતમ થઈ જાય અને હું કહું હવે હું જીવીને શું કરું, જિંદગીમાં બાકી શું રહ્યું અને હું આપઘાત કરીને ચાલ્યો જાઉં, તો તમે કહેશો કે દોલત વાસ્તે એને જિંદગી આપી એનું નામ છે સુસાઇડ. કારણ કે દોલત આપણા કદમોની ચીજ છે, આપણાથી નીચી ચીજ છે. ફેમિલીના કઈ એવા પ્રોબ્લેમ થયા કે જે હું કંટ્રોલ ન કરી શકું અને મારી જિંદગી આપી દઉં, ઈ છે મારી જિંદગીથી નીચેની ચીજ. પણ જયારે ઇન્સાન પોતાની જિંદગીથી ઉપરની ચીજ વાસ્તે પોતાની જાન આપે છે એને સુસાઇડ નથી કહેતા, એને આપઘાત નથી કહેતા, એને શહાદત કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે તમારા ઘરની આજે બારે નીકળો અને બાજુનું ઘર ખાલી એક દાખલો લ્યો, અલ્લાહ ન કરે બાજુના ઘરમાં અગર આગ લાગી હોય, બારે માણસો ઉભા હોય, તમે પૂછો કે શું છે અને કોઈ તમને કહે કે આ ફેમિલીનો એક છોકરો ઘરની અંદર રહી ગયો છે અને મા બાપ વિચાર કરે છે શું કરવું, તમે વિચાર કર્યા વગર અગર આ આગની અંદર કૂદી પડો અને બચ્ચાને તમે હાથમાં લઈ લ્યો, એના પછી બે ચીજ થઈ શકે છે, યા તો તમે ને બચ્ચું ખતમ થઈ જાઓ, યા તો તમે બચ્ચાને લઈને બહાર આવો. અગર તમે ને બચ્ચું આગની અંદર બળી જશો તો દુનિયા એમ જ કહેશે કે આ એક જાતની શહાદત હતી, કારણ કે પોતાનાથી પોતાની એક ઊંચી ચીજને બચાવવા સારું આ ઇન્સાને પોતાની જિંદગી આપી. અને અગર તમે બચ્ચાને લઈને બહાર આવશો તો દુનિયા તમને જિંદગીભર હીરો કહેશે કે આને કોઈક બીજા ઇન્સાનની જાન બચાવી. અઝીઝો, જ્યારે યઝીદિયતની આગ દુનિયાની અંદર ફેલાઈ રહી હતી ત્યારે ઇમામે હુસેન પોતે અને પોતાના કુટુંબને લઈને આ આગની અંદર એવી રીતના કરી ગયા કે ઇમામ ખતમ થઈ ગયા, પણ જે આગ યઝીદે ચાલુ કરી હતી ઇસ્લામને ખતમ કરવાની તે આગ ખતમ થઈ. ઇસ્લામ આજે દુનિયાની સામે છે અને કોઈ દિવસ તમે એ નહીં કહી શકો કે આ આપઘાત હતો કે આ સુસાઇડ હતી કે આ એક ખુદકુશી હતી કે જેમાં ઇમામે જાન આપી. ઇમામ અગર આ રીતે ન કરતે તો આજે ઇસ્લામ આપણા સુધી ન પહોંચે. એક બીજો સવાલ છે, જરાક જલ્દી જવાની કોશિશ કરું છું. તમે પણ થાકેલા છો અને વખત પણ ખલાસ થાય છે. એક વિચાર થાય છે, જે મેં પહેલા તમને કીધું, આ બધું આપણે દર વર્ષે ઘણી વખતે વિચાર આવે છે, ભાઈઓ સવાલ કરે છે, આ મજલિસો ને આ બધું એરેન્જ કરવું ને બધાને બોલાવવા અને સાંભળવી ને ઈ જ વાતો દોરાય, આ બધું આપણે શા માટે કરીએ છીએ? અગર ઇમામે કર્યું સારું હતું તો અલ્લાહ તેમને મુબારક કરે, અને અગર ન હતું તો અલ્લાહ બહેતર જાણે. આપણે આ બધું શા માટે કરીએ છીએ? મારા દોસ્તો, અગર તમારા મનમાં કોઈ પણ દિવસ આ વિચાર આવે કે જે મેં તમારી સામે પેશ કર્યું, તો તમે ભૂલી જાજો. કારણ કે આ મજલિસો નથી તમે બરપા કરતા કે નથી હું બરપા કરતો. અગર હું એમ સમજતો કે અમારા જેવા પડવાવાળા ન હોત તો આ મજલિસો કેમ થાત, અગર તમે એમ સમજતા હો કે તમારા જેવા સાંભળવાવાળા સામે ન હોત તો મજલિસો કેવી રીતે થાત, તો તમે ને હું, જેમ આપણે ગુજરાતીમાં કહીએ, ખાન ખાઈએ છીએ. આ મજલિસો નથી તમે બરપા કરતા, નથી હું કરતો. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કુરાનની અંદર પ્રોમિસ છે કે જે આપણે તકરીબન હર મજલિસની અંદર તમારી સામે દોરાવી છે કે ફઝકુરૂની અઝકુરકુમ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, તમે મારો જિક્ર કરો, હું તમારો જિક્ર કયામત સુધી બાકી રાખીશ. હુસેની અલ્લાહનો જિક્ર કયામત સુધી બાકી રાખ્યો. અલ્લાહની ફર્જ છે, અલ્લાહ ઉપર વાજિબ છે કે અલ્લાહ હુસેની મિશન તા કયામત બાકી રાખે. ગઈકાલ આપણે કુરાનની આયત જોઈ, યા અય્યુહલ્લઝીના આમનુ ઇન તનસુરુલ્લાહ યનસુરકુમ વયુસબ્બિત અક્દામકુમ. અગર તમે અમારી મદદ કરશો, અમે તમારી મદદ કરશું. એટલું જ નહીં, પણ તમારા કદમોની અંદર એવી સબાત આપશું કે દુનિયા તમને હલાવી નહીં શકે. હુસેને અલ્લાહના મિશનને ઈ મદદ કરી છે કે જે દુનિયામાં કોઈએ નથી કરી. શું અલ્લાહની ફરજ નથી કે અલ્લાહ હુસેનના નામને તા કયામત સુધી જિંદા રાખે? તો તમે હશો કે હું હશું કે આપણે નહીં હોય મસ્જિદો કે ઇમારતોની જરૂરત નથી હોતી? હુસેની મિશન દુનિયામાં જગા જગા ઉપર કાયમ છે, જેનો ઇન્ડિયા સાથે કોન્ટેક્ટ છે. લોકો જાણે છે કે ઇન્ડિયાની અંદર એવા હિન્દુઓ છે કે જેને હુસેની બ્રાહ્મીન કહેવામાં આવે છે, કે જે લોકો મોરમની દસે દસ છે બ્રાહ્મણ, મોરમની દસે દસ મજલિસો કરે છે, તાબૂતો બનાવે છે, માતમ કરે છે, અલમ નીકળે છે. દુનિયાભરમાં એવી કોઈ જગા નહીં હોય જ્યાં જ્યાં અલ્લાહનું નામ છે ત્યાં ત્યાં હુસેનનું નામ જરૂર બાકી છે. આ વિચાર આપણે કાઢી નાખીએ કે આ આપણે શા માટે કરીએ છીએ. આ તો અલ્લાહે તમને ને મને મોકો આપ્યો છે કે આપણે આની અંદર સામેલ થઈ અને સવાબે અઝીમ હાસિલ કરીએ. થોડો ટાઈમ, થોડા પૈસા, જે પણ આપણે આપી શકીએ છીએ, આ આપણા સારું મોકો છે. નથી હુસૈન સારું કે નથી અલ્લાહ સુબહાનહુ તઆલા સારું. અને એક આખરી સવાલ કે જેની ઉપર આપણે મજલિસને ખતમ કરીએ તે ઈ થાય છે, દુનિયા આપણને ઈ પૂછે છે કે ભાઈઓ, તમે હુસેનની મજલિસમાં જાઓ છો, બધું કરો છો, પણ આ રોવો છો શા માટે? તમારી આંખોમાંથી આંસુ શા માટે નીકળે છે? અને બસ જયારે આ સવાલ આપણી સામે આવે છે ત્યારે દિલની અંદર થાય છે કે આપણે દુનિયાને કહી કે દુનિયાવાળાઓ, તમે આ સવાલ અમને ન કરો. તમે અમને ઈ ન પૂછ્યો કે અમે હુસેનની પછવાડે રોઈએ છીએ શા માટે? ઇન્સાન એની જ પછવાડે રોવે કે જે પોતાનું હોય. અગર આજે મારા ઘરમાં મોત થઈ જાય તો બધા તમે સામેલ જરૂર થશો, પણ આંસુ મારી આંખમાં હશે, તમારી આંખોમાં શાયદ નહીં હોય. હુસેન અમારા છે, હુસેન સાથે અમને લગાવ છે, હુસેને અમારા સારું પોતાની જિંદગી આપી છે, હુસેન અમારી શફાત કરશે. અમારું દિલ ખાતરીપૂર્વક કહે છે કે જ્યાં સુધી હુસેનનું દામન અમારા હાથમાં છે, દુનિયાની કોઈ તાકાત અમને હલાવી નહીં શકે. તો લોકો, અમને એ સવાલ ન કરો કે તમે રોવો છો શા માટે. હુસેનની એટલી એટલી કુરબાનીઓ છે દોસ્તો, કે આસમાનમાંથી ખૂન વરસ્યું છે, પથ્થરો રોયા છે, જમીનમાંથી ખૂન નીકળ્યું છે, આસમાનમાંથી ખૂનની બારિશ થઈ છે. દુનિયામાં એવી કોઈ શય નહીં હોય કે જે હુસેન વખતે રોઈ નહીં હોય. તમે અમને પૂછો છો, મારું તો દિલ ઈ કે છે કે જયારે આપણે કબરમાં જાશું અને જયારે આપણને મુનકીરો નકીર કદાચ સવાલ પણ કરશે કે તમારા ઇમામો કોણ હતા, આપણે કદાચ પહેલા ઇમામનું નામ દઈ શકશું, આપણે બીજા ઇમામનું નામ દઈ શકશું, પણ જયારે આપણને ત્રીજા ઇમામ વિશે પૂછવામાં આવશે કે તમારા ત્રીજા ઇમામ કોણ હતા, મારા દિલમાંથી એક આવાજ નીકળે છે કે આપણા મોઢામાંથી ઈમાનનું નામ લઈ નીકળે. શાયદ શાયદ આપણી આંખમાં આંસુથી ભરાઈ આવશે, આપણા હાથ છાતી ઉપર જશે અને એક આવાજ આવશે, યા હુસૈન યા હુસૈન. અઝીઝો, ઇમામ હુસૈનની ગુરબત કેવી હતી તમે કરબલાના મેદાનમાં જુઓ. આશુરાનો દિવસ છે, હુસૈન પોતાના હાથેથી પોતાના બચ્ચાને પણ કબરની અંદર સુવાડી દીધા છે. હુસૈનનું ઇમ્તિહાન તમે જોવો કે કરબલાની અંદર હુસૈને આપણા સારું ને ઇસ્લામ સારું કેવી કેવી કુરબાની આપી છે. હુસૈન કરબલાના મેદાનમાં ઉભા છે. શાયદ હજારી હજી એક ઇમ્તિહાન લેવું હતું. એક અરાબી ઇમામે હુસૈનની નજદીક આવીને ઇમામને સલામ કરે છે. ઇમામ તેને પૂછે છે, અરે ભાઈ તું અને આજે કરબલામાં મને સલામ કરતું છો કોણ? અને આવનાર કહે છે કે આકરા, હું મદીનાથી આવું છું અને ફાતિમા સુગરાનો કાસિદ છું. અને તારીખે વાત કરે છે કે ઇમામે જયારે પોતાના પ્યારા વતનનું નામ સાંભળ્યું, જયારે પોતાની બીમાર બેટીનું નામ સામે આવ્યું, ઇમામની આંખોમાંથી આંસુ નીકળવા માંડ્યા. કોઈ બાકી નથી, એકલા ઇમામે હુસૈન કરબલાના મેદાનની અંદર છે, આંખોમાંથી આંસુ જારી છે. ઇમામ ખતને ખોલે છે અને ખતમાં પહેલી ચીજ લખેલી હતી, મારા બાબા તમે મદીનાથી તો ગયા પણ તમારી બીમાર બેટીને સાવ ભૂલી ગયા. ઇમામ ના દિલની શું હાલત થઈ હશે તમે પોતે વિચારો. ઇમામ ખત ની અંદર વાંચે છે કે એની અંદર લખેલું છે કે બાબા તમે તો કહેતા હતા કે મારા ભાઈ અલી અકબરને મને લેવા મોકલશું, આજ સુધી કોઈ નથી આવ્યું, પણ બાબા બે ભાઈ અલી અકબરની શાદીની વખતે મને ભૂલજો નહીં, બાબા મારા ભાઈ અલી અસ્કરને પ્યાર કરજો. ઇમામ જયારે આ બધું વાંચે છે, વિચારો, એકલા યક વતન કરબલાના મેદાનમાં છે, ઇમામ ના દિલની ત્યારે શું. I don't have to know, you're a book of stories.